दर्शनों नति करा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
जैन सिद्धांत प्रश्नोत्तरमाला भाग बीजो प्रश्न 149। कॉम्प्यूटर में गो टू पेज नंबर 357 क्वेश्चन नंबर 149। प्रश्न 149 सम्यक दर्शन थया पछी देश चारित्र अथवा सकल चारित्रनो पुरुषार्थ क्यारे प्रगटे छे। देश चारित्र अने सकल चारित्र देश चारित्र एटले जे पूरेपूरु चारित्र नथी ते अंशे चारित्र छे ते अने सकल चारित्र एटले पूरेपूरु चारित्र छे ते तो एवो पुरुषार्थ क्यारे थाय। सम्यक दर्शन तो थयुं पण हवे चारित्रनो पुरुषार्थ क्यारे उपड़े। अहींया जवाब आप्यो छे कि धर्मी जीव पोताना पुरुषार्थथी धर्म कार्योमां तथा वैराग्य आदिनी भावनामां एकाग्रतामां जेम जेम विशेष उपयोगने लगावे छे तेम तेम तेना बळथी चारित्र मोह मंद थतो जाए छे। ए प्रमाणे यथार्थ पुरुषार्थ वधता देश चारित्र प्रगटे छे अने विशेष शुद्धि थता सकल चारित्रनो पुरुषार्थ प्रगट थाय छे। अहींया कह्युं छे कि धर्मी जीव पोताना पुरुषार्थथी एटले पोतानी मेळे पोताना प्रयत्नथी कोई बीजो कंई एने करावे अने कंई थई जाय एम नहीं। पोते पोतानो पुरुषार्थ क्यां करे तो के आत्मामां करे। धर्मी जीव पोताना पुरुषार्थथी धर्म कार्योमां धर्म कार्यो एटले धर्मना जे उत्सवो उजववामां आवे एने धर्म कार्य कहेवामां नथी आवता। धर्म शुं छे तो के पोताना स्वरूपनी प्राप्ति पोतानुं जेवुं शुद्ध स्वरूप छे तेवा शुद्ध स्वरूपनी प्राप्ति एनुं नाम धर्म। एटले एवा शुद्ध स्वरूपनी प्राप्तिने अर्थे जे कार्यो करवामां आवे તે ધર્મ કાર્યો છે। એમ નહીં કે ધર્મના ઉત્સવો ઉજવે એટલે ધર્મની પ્રવૃત્તિ કરી કહેવાય અને એને લીધે થઈને એને કંઈ ફાયદો થાય એવું જરાય બનતું નથી। એમાં તો ઘણીવાર મેં કર્યું કરી અને એ પોતે માન કસાય પોષે અને પાપનો બંધ કરે। આ ધાર્મિક પ્રવૃત્તિ મેં કરી, આ મેં આયોજન કર્યું, હું એનો ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી થયો અને આટલા સ્પીકરને મેં બોલાવ્યા અને બધું આયોજન કર્યું એવા અભિમાનમાં એ પાપ બાંધે એને ધર્મ કંઈ થાય નહીં। એટલે ધર્મ કાર્યની વ્યાખ્યા પહેલા તો સમજવી અને પોતાના પુરુષાર્થથી એટલે જેમાં એ પરના લક્ષ્ય પણ નથી અને પરની એમાં મદદ પણ નથી એનું નામ પોતાનો પુરુષાર્થ કહેવાય। અને ધર્મ કાર્ય એટલે જે દ્વારા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય, શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય એને લગતા જે કાર્ય એનું નામ ધર્મ કાર્ય કહેવામાં આવે। એની સાથે વૈરાગ્ય લખ્યું છે કે તથા વૈરાગ્ય આદિની ભાવનામાં એની એકાગ્રતામાં વૈરાગ્ય એટલે જગતના બધા જ પદાર્થો તરફથી ઉદાસીનતા, પરમ ઉદાસીનતા વર્તે એ વૈરાગ્ય. જે વૈરાગ્યને કારણે વિતરાગતા પ્રગટે એ જ સાચો વૈરાગ્ય કહેવાય. બાકી સ્મશાન વૈરાગ્ય તો ઘણી વાર થાય. કોઈક સ્વજન જે છે એનું અવસાન થયું હોય, અથવા તો ધંધામાં મોટી ખોટ ગઈ હોય, કે કોઈકની સાથે મોટો ઝઘડો થયો હોય અને એને લીધે થઈ મનમેળ ન થયું હોય, અને પછી જે વૈરાગ્ય આવે એ વૈરાગ્યને સાચો વૈરાગ્ય કહેતા નથી. એ વૈરાગ્યના કારણે વિતરાગ ભાવ પ્રગટ થતો નથી, એ તો વિતરાગતાનું કારણ બનતું નથી. એટલે એવા વૈરાગ્યની વાત નથી. અહીંયા તો વૈરાગ્ય એટલે જેવો વૈરાગ્ય કે જેને લીધે થઈ એને જગતના બધા જ પદાર્થો તરફ એનો રાગ ઘટી જાય અને એને પોતાના સ્વરૂપ તરફની લગ્ની લાગે, એવો વૈરાગ્ય. ધર્મ કાર્યોમાં પણ આપણે વાત કરી કે પોતાના સ્વરૂપના લક્ષ્ય જે કાર્યો થાય તે બધા ધર્મ કાર્યો. શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું છે તો એને માટે થઈ, અને જે સ્વાધ્યાય થાય, સત્સંગ થાય, ગુરુની નિશ્રામાં અભ્યાસ થાય, ગુરુની ઉપદેશની વાણી સાંભળવા મળે અને એના ઉપર મનોમંથન થાય, એ બધા ધર્મ કાર્ય કહેવામાં આવે. ભગવાનના સ્વરૂપને સમજીને તેમના પ્રત્યે અહોભાવ જાગૃત થાય, ભક્તિનો ભાવ થાય, પૂજા થાય, એ બધા શુભ ભાવ છે. એ પણ જ્યારે એને પોતાના સ્વરૂપની પ્રાપ્તિના લક્ષ્ય પુરુષાર્થ કરતો હોય ત્યારે સહજપણે હોય, એવા શુભ ભાવ પણ એને સહજપણે એમાં આવ્યા વિના રહે નહીં. પણ એ શુભ ભાવ છે અને એ ધર્મનું કારણ નથી, એટલે કે મુક્તિનું કારણ નથી એમ સમજી અને એ પાછો પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિને અંગે જે પુરુષાર્થ કરે, નિર્વિકલ્પ દશામાં પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે એ સ્વરૂપ કેમ પ્રાપ્ત કરવું. તીર્થંકર ભગવાને પણ એવું જ સ્વરૂપ પ્રાપ્ત કર્યું અને એવું અનુભવ્યું, એમાં લીનતા કરીને સ્થિરતા કરી, એ જ રીતે હું પણ કરું અને એના લક્ષ્ય જે કંઈ થાય તે પુરુષાર્થ, એ ધર્મ કાર્યોનો પુરુષાર્થ થયો. અને એ વખતે જગતના બધા પદાર્થો તરફનો રાગ અને દ્વેષ બંને ઘટી જાય. જગતના પદાર્થોમાં આશ્ચર્ય રહે નહીં, જગતના પદાર્થોની બદલાતી પર્યાયોમાં એનામાં કરતાપણું કરવાની બુદ્ધિ, ભોગતાપણું એટલે એને ભોગવવાની બુદ્ધિ, એકતાપણું એકત્વ બુદ્ધિ એટલે એ પોતે છે એવો ભાવ, અથવા તો મમત્વ એ મારાપણું, અથવા તો ઇષ્ટ ને અનિષ્ટ બુદ્ધિ એટલે કે સારું છે ખરાબ છે એવા વિશ્લેષણો કરવાની બુદ્ધિ, આ બધું બંધ થઈ જાય અને બધા જ પદાર્થો જ્ઞેય તરીકે જણાય, એવો પુરુષાર્થ ઉપડે, એ સાચો વૈરાગ્ય છે. એટલે આવી ભાવના, આવું એકાગ્ર પણ એકને અગ્ર કરીને, એટલે એકાગ્રતા ભાવનાનો અર્થ અહીંયા એકાગ્રતા કરવાનો છે કે એ જ માત્ર એકને જ અગ્ર કરીને, આત્માને અગ્ર કરીને, આત્માના શુદ્ધ સ્વરૂપને અગ્ર કરીને જે થાય છે તે એવી એકાગ્રતા, જેમ જેમ એમાં ઉપયોગને લગાવે એટલે એનું લક્ષ્ય એમાં લાગે, જ્ઞાન અને દર્શનના ઉપયોગ આવા ધર્મકાર્ય અને વૈરાગ્યમાં લાગે, તેમ તેમ એના બળથી ચારિત્ર મોહ મંદ થતો જાય છે. એટલે કે ચારિત્રની દશા પ્રગટે છે. ચારિત્ર મોહનીય કર્મ છે એ તો આત્માથી ભિન્ન છે, એ કંઈ આત્માને શુદ્ધ ચારિત્ર પ્રગટ ન થવા દેવામાં ખરેખરું કારણ નથી, એ નિમિત્ત કારણ કહેવામાં આવે છે. ખરેખર તો એની પોતાની જ એવી દશા છે કે જેને લીધે થઈને એ પોતે એવું નિશ્ચય ચારિત્ર પ્રગટ નથી કરી શકતો. પણ જ્યારે એ ધર્મ કાર્યોમાં અને વૈરાગ્ય આદિની ભાવનામાં એ પોતાના ઉપયોગને લગાવે છે, એનું લક્ષ્ય ત્યાં લગાવે છે, એટલે એને નિશ્ચયથી પોતાના સ્વરૂપ તરફની દ્રષ્ટિ થાય છે, પોતાના સ્વરૂપમાં સ્થિરતા એકાગ્રતાનો પુરુષાર્થ ઉપડે છે, તો આ બાજુ પેલું ચારિત્ર મોહનીય કર્મ છે એ મંદ થઈ જાય છે. અને એમ કરતા જ્યારે એને પોતાના સ્વરૂપનો અનુભવ તો પહેલા થયો છે, સમ્યક દ્રષ્ટિ છે ને, સમ્યક દર્શન થયા પછી દેશ ચારિત્ર અથવા સકળ ચારિત્રની વાત ચાલે છે અહીંયા. એટલે જેમ પહેલા અનુભવ થયો છે એ જ રીતે ફરીથી અનુભવ થાય છે અને એમાં એ લીન થવા માટેનો પુરુષાર્થ કરે છે, તો પેલી તરફ ચારિત્ર મોહની કર્મ છે એ મંદ થાય છે, ઘણું મંદ થઈ જાય છે. એટલે કે એ પછી ફળ આપવા સ્વરૂપે પણ રહેતું નથી, એનો ઉપશમ થાય છે અથવા તો ક્ષયોપશમ થાય છે. એટલે જે સમ્યક દર્શન થયું ત્યારે ચારિત્ર મોહનીયની ચાર પ્રકૃતિ અનંતાનુબંધી કર્મની ક્રોધ માન માયા અને લોભ એ જે ગઈ હતી, હવે એના પછી આગળ વધી અને ચારિત્રનો પુરુષાર્થ થાય છે, તો જો એને એક દેશ ચારિત્ર છે, એક દેશ ચારિત્ર પ્રગટે છે, તો કસાઈની બીજી ચોકડી પણ જાય છે. બીજી ચોકડી એટલે કે અપ્રત્યાખ્યાનાવરણીય કસાય, એટલે કે એ અવ્રતની દશા જે છે એ અવ્રતની દશાને બદલે એને વ્રતની દશા થાય છે. દિગંબર માન્યતા પ્રમાણે રહીએ તો એને પછી એ પ્રતિમાધારી શ્રાવકપણું થાય છે. એકથી શરૂ કરી અને અગિયાર પ્રતિમા સુધી અથવા તો પડીમાં સુધી એ પ્રતિજ્ઞાઓ લઈ અને એ એક દેશ ચારિત્ર પ્રગટ કરે છે. આ તરફ એને નિશ્ચયથી પોતાના સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ થાય છે અને સાથે સાથે આ બાજુ બહારમાં વ્યવહારમાં એને એવી પ્રતિમા હોય છે એવું એને દેશ ચારિત્ર પ્રગટ થાય છે. અને એ પ્રમાણે એ એમાં વિશેષતાથી પુરુષાર્થ કરે છે, વધારે ને વધારે એમાં લીન થાય છે, તો પછી એને જગતના બધા જ પદાર્થો પ્રત્યે કોઈ પ્રકારની વિશેષતા ભાસતી નથી અને એ બધા એને પોતાના ચારિત્રમાં જવામાં આડખીલી રૂપી થતા હોય એવું એને મનમાં લાગે છે કે આ બીજું બધું જે છે તે મને અડચણ કરનારું છે, એ બધાને છોડીને હું નીકળી પડું. એટલે એ મુનિ દીક્ષા ગ્રહણ કરે છે અને પછી પૂર્ણ ચારિત્રનો પુરુષાર્થ કરે છે. એટલે એની અંતરંગ દશા ચોથા ગુણસ્થાને છે તેવી છે અથવા તો પાંચમા ગુણસ્થાને છે તેવી છે ત્યારે એ દીક્ષા લે છે, મુનિ દીક્ષા ગ્રહણ કરે છે અને પછીથી એ વિશેષતાથી ચારિત્રનો પુરુષાર્થ ઉપાડે છે. એ બાહ્યમાં અપરિગ્રહી થયો છે અને અંતરથી એ અંતરંગ પરિગ્રહના ત્યાગ માટેનો પુરુષાર્થ એ વખતે કરી રહ્યો છે ત્યારે એને વ્રત અને તપ છે અને બાહ્ય ચારિત્ર 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર મુનિપણું હોય છે. એ વખતે એ પોતે પોતાના અંતરમાં જ્ઞાન દર્શનના ઉપયોગને આત્મા તરફ લગાવીને ત્યાં લીન થાય છે અને સાતમા ગુણસ્થાનની દશાને પ્રગટ કરે છે. એમાં એનો ખૂબ પુરુષાર્થ છે, એમાં ખૂબ એકાગ્રતા કરે છે, પોતાના સ્વરૂપમાં એ એકાગ્રતા કરે છે. એવી એકાગ્રતા કરવાને લીધે થઈને એને ઘણી નિર્જરા થાય છે, એટલે શુદ્ધિ થાય છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને કર્મોની નિર્જરા થાય છે એવી દશા પ્રગટ કરે છે. ત્યારે જ્યારે એને સાતમું ગુણસ્થાન પ્રગટ થાય છે અને પછી એ બહારમાં આવે છે ત્યારે એને બાહ્યમાં છઠ્ઠા ગુણસ્થાનની દશા કહેવામાં આવે છે. એટલે મુનિ એવા છઠ્ઠા સાતમા ગુણસ્થાને હોય છે એવું ચારિત્ર એ પ્રગટ કરે છે. અને હવે છઠ્ઠા સાતમા ગુણસ્થાને કે રહેલો મુનિ વધારે ને વધારે એ લીનતા અને સ્થિરતાનો અંતરંગ પુરુષાર્થ આદરે છે. આ ચારિત્રનો ક્રમ છે. એટલે અહીંયા એમ કહ્યું છે કે એ પ્રમાણે યથાર્થ પુરુષાર્થ વધતા દેશ ચારિત્ર પ્રગટે છે અને વિશેષ શુદ્ધિ થતા સકળ ચારિત્રનો પુરુષાર્થ પ્રગટ થાય છે. પ્રશ્ન 150. સમ્યક ચારિત્ર પ્રગટ કર્યા પછી ધર્મી જીવ શું કરે છે? પહેલા સમ્યક દર્શન થયા પછી ધર્મી જીવ દેશ ચારિત્ર અથવા સકળ ચારિત્રનો પુરુષાર્થ ક્યારે અને કેવી રીતે પ્રગટ કરે છે એની વાત આપણે 149માં સમજ્યા. એટલે હવે સ્વાભાવિક રીતે એના પછીનો પ્રશ્ન આ જ હોય કે સમ્યક ચારિત્ર પ્રગટ કર્યા પછી ધર્મી જીવ શું કરે છે? અહીંયા એનો જવાબ આપ્યો છે કે એકાકાર નિજ જ્ઞાયક સ્વભાવમાં વિશેષ વિશેષ રમણતા કરતા શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એકાકાર નિજ જ્ઞાયક સ્વભાવમાં પોતે જ્ઞાયક છે, પોતાનું નિજ એટલે પોતાનું જે સ્વરૂપ છે તે પોતાનું જેવું સ્વરૂપ છે તેવું એને સમ્યક દર્શનમાં જણાયું છે. સિદ્ધ સમાન પોતાનું શુદ્ધ સ્વરૂપ એને જણાયું છે અને એવો જ પોતાનો સ્વભાવ એને અનુભવાયો છે. અનુભવાયું છે શું? અનુભવાયો છે તો આનંદ અનુભવાયો છે, સુખ અનુભવાયું છે. અને સ્વરૂપ એ ચૈતન્ય મહાપ્રભુ એને એમાં અનુભવમાં આવ્યો છે. જ્ઞાન જ્ઞાયક પોતે છે, એ પોતે પોતાના જ્ઞાનની પર્યાયમાં એ પોતાના શુદ્ધ નિર્મળ સ્વભાવને અનુભવે છે, આનંદ અને સુખરૂપે અનુભવે છે એવું એ સ્વરૂપ. અને એ સ્વરૂપનો આકાર કેવો છે? તો કે જે આકાર પોતે રહ્યો છે એ જ એનો આકાર છે. એટલે કે પોતાના શરીરથી સહેજ નિન્ય એવું એ આત્માનું સ્વરૂપ ત્યાં રહ્યું છે. એ સ્વરૂપમાં એક આકારે પોતે થાય છે એટલે કે પોતે એ રીતે પરિણમી જાય છે. એ સ્વરૂપને જુએ છે જાણે છે એમ નહીં પણ એ રૂપે પોતે પરિણમી જાય છે. એટલે એ રમણતા સ્વરૂપમાં, રમણતા સ્વરૂપમાં, સ્થિરતા સ્વરૂપમાં એ થોડા સમય માટેની એ લીનતા એમ કહેવામાં આવે છે. અને એવી લીનતા કરવા માટે જે પુરુષાર્થ કરે છે ત્યારે તે ધ્યાનમાં તીર્થંકર ભગવાનના દ્રવ્યગુણ પર્યાયનો વિચાર કરી અને એવા દ્રવ્યગુણ પર્યાયને પોતાના સ્વરૂપમાં સ્થાપે છે કે આવા જ દ્રવ્યગુણ પર્યાય મારા છે, હું એ જ એવો જ છું, એવો જ શુદ્ધ છું. અને એમ કરીને ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં લીન થાય છે. એ ધ્યાનની દશા છે. નિર્વિકલ્પ દશાની અંદર એ પોતે પોતાને જાણે છે એટલે કે એ એના જ્ઞાનની પર્યાયમાં એ પોતે પોતાને જ અનુભવે છે, એ એક રૂપ થઈ જાય છે. પછી બે પણ રહેતું નથી, દ્વૈત રહેતો નથી. હું જુદો અને અમારું સ્વરૂપ આ એમ રહેતું નથી. જ્યાં સુધી ધ્યાન લાગતું નથી ત્યાં સુધી પ્રયત્ન કરે છે ત્યારે આ આત્મ સ્વરૂપ એમ કરીને આગળ વધે છે. એને ગોલન કહે છે. એવું ગોલન ચાલે છે એ વખતે ખૂબ શુભનો બંધ પડે છે અને પછી એ પોતે હું એમ એ પરિણમી જાય છે. એટલે એ પોતાના સ્વરૂપમાં એક આકારે થઈ જાય છે, એ જ રૂપે પોતે થઈ જાય છે. એમાં આકારનું મહત્વ નથી, એમાં કોઈ આકારનું મહત્વ નથી. પણ જ્યારે એ શરૂઆત કરે છે ત્યારે એ પોતાનું કેવું સ્વરૂપ એટલે એ રીતે વાત કરવામાં આવે. પછી એ રૂપે થઈ જાય એક આકાર, એક આકાર નિજ જ્ઞાયક સ્વભાવમાં. અને એમાં એ વિશેષ વિશેષપણે ત્યાં ને ત્યાં જ રહે છે. એમ કરતા ઘણી શુદ્ધિ થાય છે એટલે કે ઘણી નિજરા થાય છે એટલે શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. એ રીતે ધર્મ પરિણતિની વૃત્તિ અનુસાર શુદ્ધતા વધતી જાય છે. ધર્મ પરિણતિની વૃત્તિ એટલે કેટલી એને એમાં રૂચિ થાય છે, કેટલી રૂચિ થાય છે એ પ્રમાણે શુદ્ધતા વધતી જાય છે. મુનિને જેને પ્રચુર સ્વસંવેદન છે એ દિવસમાં હજારો વખત આત્મામાં જાય છે, બહાર આવે છે, આત્મામાં જાય છે એમ થાય છે. મુનિને જે ભાવલિંગી મુનિ છે એનો પુરુષાર્થ આત્મામાં જવાનો જ હોય છે, બીજો કોઈ પુરુષાર્થ હોતો નથી. એટલે એ હજારો વખત પોતાના સ્વરૂપમાં જાય છે. જો પુરુષાર્થની નબળાઈ છે તો એને શુભ ભાવ વધારે આવે છે અને અંતરમાં જવાનો શુદ્ધ ભાવ જે છે એ ઓછો છે પ્રમાણમાં. શુભ ભાવ તરીકે એને શાસ્ત્ર લખવાનો ભાવ આવે કે શિષ્યને સમજાવવાનો ભાવ આવે કે સ્તુતિ કરવાનો ભાવ આવે કે ભાવ પૂજાનો ભાવ આવે, એ બધા ભાવ જ શુભ ભાવ છે. પણ એનો પુરુષાર્થ આત્માને લક્ષે વધે છે તો શુભ ભાવ જે છે એને એ તરત જ છોડી દે છે. ત્વરાથી એ શુભ ભાવને છોડી અને શુદ્ધ ભાવમાં જવા માટે થઈ અને પ્રયાસ કરે છે. એટલે પછી દ્રષ્ટિ ત્યાંને ત્યાં જ રહે છે. હવે શુભ ભાવો તરફ વલણ રહેતું નથી, વલણ આત્મા તરફ જ રહ્યા કરે છે. એટલે એને પ્રચુર સ્વસંવેદન કહેવામાં આવે કે જેમાં એ હજારો વખત આત્મામાં જાય છે. એક દિવસની અંદર આત્મામાં જાય છે, જરાક બહાર આવે છે, પાછો આત્મામાં જાય છે, પાછો બહાર આવે છે. દ્રષ્ટિ ત્યાંને ત્યાં જ પડી છે, ત્યાં એને લીનતા કરવી છે, ત્યાં રહી જવું છે. પછી તો સ્થિરતા કરવી છે, ત્યાં જ રહેવું ગમે છે. જે આનંદ સુખ શાંતિનો અનુભવ જે થાય છે તે ત્યાં થઈ રહ્યો છે, ત્યાં જ એને રહેવું છે. એટલે એ પુરુષાર્થ જેટલા જોરથી ઉપડે છે એની અહીંયા વાત લીધી છે કે એ રીતે ધર્મ પરિણતિની વૃત્તિ અનુસાર શુદ્ધતા વધતી જાય છે અને શુદ્ધતાના પ્રમાણમાં ઘાતી કર્મોના સ્થિતિ અનુભાગ સ્વયં ઘટે છે. ઘાતી કર્મોના સ્થિતિબંધ થયા છે તે સ્થિતિ પણ ઘટે છે અને અનુભાગ એની તીવ્રતા પણ ઘટે છે. એટલે એની અંતરંગ દશા જ એવી ઉત્પન્ન થાય છે કે જેને લીધે થઈ ને એના પેલા જે ભાવ બંધ પડેલા છે એની અંદર એવો ફેરફાર થાય છે. કેમ કે ભાવ બદલાયા છે, હવે શુદ્ધ ભાવ રહે છે વિશેષતાથી, તો એમાં ફેરફાર થાય છે. તો સામે પેલા દ્રવ્ય કર્મ છે એમાં પણ એ રીતે ફેરફાર થાય છે કે દ્રવ્ય કર્મમાં સ્થિતિ ઘટે છે અને અનુભાગ પણ સ્વયં ઘટે છે. સેના નિમિત્તે? તો કે એ પોતે પોતાના સ્વરૂપનો, શુદ્ધ આત્મ સ્વરૂપનો પુરુષાર્થ કરે છે, એનો ઉપયોગ શુદ્ધ રહે છે, એનો ઉપયોગ શુદ્ધ રહે છે, એનું શુદ્ધ ભાવે પરિણમન થાય છે. એટલે ત્યાં એના નિમિત્તે પેલા કર્મોની સ્થિતિ અને અનુભાગ ઘટે છે અને ક્રમે ક્રમે આગળ વધતા પૂર્ણ વિતરાગતા પ્રગટે છે અને ત્યારે દ્રવ્ય મોહ કર્મનો પણ સ્વયં નાશ થાય છે. ચારે કર્મોની સ્થિતિમાં અને અનુભાગમાં એ બધામાં એ ફેર પડે છે. ચારે ઘાતી કર્મ એમાં મોહની કર્મ પણ આવી જાય છે. એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એમ ચારે કર્મો ઘાતી કર્મો છે, તેનો સ્વયં એ રીતે ધ્વંસ થાય છે. આગળ બીજું કહે છે અહીંયા કે ત્યાર પછીથી પરિણામ વિશેષ શુદ્ધ થતા કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. ત્યાં ત્રણ ઘાતી કર્મોનો સ્વયં નાશ થાય છે. ત્રણ ઘાતી કર્મોનો સ્વયં નાશ થાય છે પછી બાકીના ગુણોના પર્યાયોની પૂર્ણ શુદ્ધતા થતા અઘાતી કર્મોનો પણ સ્વયં નાશ થાય છે અને જીવ સિદ્ધ પદને પામે છે. પહેલા દ્રવ્ય મોહનીય કર્મનો નાશ કયો એટલે હવે પછી મોહનીય રહ્યું નથી અને પછી વિશેષપણે એને શુદ્ધિ થાય છે એટલે એને શ્રેણી ચડવાનું થાય છે. એ પોતે ધ્યાનની દશામાં, નિર્વિકલ્પ દશામાં ત્યાં આત્મામાં સ્થિર થયો છે, શુદ્ધ ભાવે પરિણમે છે, એનો ઉપયોગ પણ શુદ્ધ થયો છે, ઉપયોગ પણ હવે શુદ્ધ થયો છે અને સ્થિર થયો છે. આત્મામાં ઉપયોગ હવે સ્થિર થયો છે એ ચારિત્રની દશા છે. ઉપયોગ પહેલા લક્ષ કરાવનાર હતો, હવે ઉપયોગ એ જ ઉપયોગ ત્યાં સ્થિર રૂપે રહ્યો છે એટલે ઉપયોગ સ્થિર થયો છે એ જ પરમ ચારિત્રની દશા છે. એમાં એને આઠમું, નવમું, દસમું ગુણસ્થાન આવે છે એટલે કે પહેલું શુક્લ ધ્યાન પ્રગટે છે અને એ દશા થાય છે. ત્યાર પછીથી વિશેષ પુરુષાર્થ ઉપડતા એ બારમે ગુણસ્થાનકે પહોંચે છે. ત્યારે ખૂબ ઉગ્ર પુરુષાર્થ છે, આત્મામાં એને સ્થિરતા કરી લીધી છે અને શુદ્ધ પરિણમન જ થઈ રહ્યું છે, શુદ્ધ ભાવે એ પરિણમન થઈ રહ્યું છે, ઉપયોગ શુદ્ધ છે અને ઉપયોગ હવે સ્થિર થયો છે, આત્મામાં ઉપયોગ હવે સ્થિર થયો છે એવી દશા થઈ છે, ત્યારે એ જો બારમે ગુણસ્થાને પહોંચે છે, દસમેથી અગિયારમે પહોંચે તો એને પડવાનું થાય છે, એટલે એ ઉપસમ શ્રેણી છે, અને બારમે પહોંચે તો ક્ષાયિક શ્રેણી છે, એટલે પછી ત્યાં એને બાકી રહેલ ત્રણ ઘાતી કર્મો એનો પણ એ નાશ થાય છે, હવે ઘાતી કર્મો રહ્યા નથી, કષાયોની હવે પૂર્ણપણે કષાયોનો પૂર્ણપણે અહીંયા હવે ક્ષય થાય છે બારમે ગુણસ્થાન, એટલે પછી તેરમું ગુણસ્થાન આવે છે, હવે કોઈ કષાય રહેતા નથી એવી દશા થાય છે, ત્યારે એને બીજું શુક્લ ધ્યાન પ્રગટે છે અને કેવળ જ્ઞાન થાય છે, કેવળ દર્શન થાય છે, એટલે અહીંયા એ કહે છે કે ત્યાર પછી પરિણામ વિશેષ શુદ્ધ થતા કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, અને ત્યાં ત્રણ ઘાતી કર્મોનો સ્વયં નાશ થાય છે, એટલે કે ચાર ઘાતી કર્મોનો નાશ થાય છે, કષાયો પણ રહેતા નથી એવી દશા છે, અને પછી હજી પેલા ચાર અઘાતી કર્મ રહ્યા છે કેવળી ભગવાનને, એ ચાર અઘાતી કર્મને લીધે થઈ, અને એટલે કે આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય, વેદનીય સાતા વેદનીય છે, અને એ સાતા વેદનીય પ્રભુને એક સમયનું એવો એને બંધ પડે છે, કેમ કે યોગ રહ્યો છે ને, એટલે યોગને લીધે થઈને પ્રકૃતિ અને પ્રદેશ બંધ હોય છે, સ્થિતિને અનુભાગ નથી હોતા, કસાય ગયા છે એટલે, એટલે એક સમયનો સાતા વેદનીયનો બંધ પડે છે અને બીજા સમયમાં ભોગવાઈ જાય છે એવી સ્થિતિ કેવળી ભગવાનની થઈ છે, અને જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી એ ચાર અઘાતી કર્મો રહે છે, અને પ્રભુ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછીથી એ દશામાં, પૂર્ણ આનંદની દશામાં એ શરીરની સાથે રહ્યા છે, અને પછી જ્યારે એ જ પુરુષાર્થ વર્તી રહ્યો છે, એટલે કે પ્રભુ તો પોતે પોતાના આનંદમાં ધ્યાનમાં લીન છે એવી જ દશામાં છે, ત્યારે સ્વયં પેલા ચાર અઘાતી કર્મો છે એનો પણ નાશ થાય છે, એટલે આયુષ્ય કર્મ જ્યાં સુધીની જેટલી સ્થિતિ છે એ પૂરી થતા એ ચારે અઘાતી કર્મો જાય છે, અને પછી ચૌદમું ગુણસ્થાન આવે છે, પછી યોગ રહેતો નથી, અને ચૌદમા ગુણસ્થાનની સ્થિતિ બહુ જ ઓછી છે, આપણે અ રૂળ ર એ બોલીએ અક્ષર એટલા સમય પૂરતી જ છે, અને એ અયોગી કેવળી દશા છે, અયોગી કેવળ જ્ઞાનની દશા છે, અને તેના પછીથી એ શરીરને છોડીને એ આત્મા એક જ સમયમાં સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે, એ મોક્ષની દશા છે, એ સિદ્ધની પર્યાય છે, એ સિદ્ધની દશા છે, એટલે સિદ્ધ પદને પામે છે. હવે પ્રશ્ન 151. નિશ્ચય અને વ્યવહાર એવા બે પ્રકારના સમ્યક દર્શન છે? આટલું બધું સમજ્યા પછીથી હવે જે પ્રશ્નો લીધા છે એ આપણે જરા સમજીએ કે ખરેખર સાચા અર્થમાં જે પ્રશ્ન થવા જોઈએ એવા પ્રશ્ન થયા છે કે નિશ્ચય અને વ્યવહાર એવા બે પ્રકારના સમ્યક દર્શન છે. કેમ કે સાધક જીવ જ્યારે સમ્યક દર્શન પ્રગટ કરવા નીકળ્યો છે તો એને આવો પ્રશ્ન કદાચ થાય, તો ઉત્તર આપ્યો છે કે ના, સમ્યક દર્શન એક જ પ્રકારનું છે, બે પ્રકારનું નથી. સમ્યક દર્શન એ તો પોતાના સ્વરૂપનો અનુભવ છે, પોતાના સ્વરૂપનું પહેલા અવલોકન અને પછી વિશેષતાથી એનું જાણવું, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને અંશે ચારિત્ર, એવી જ પછી શ્રદ્ધા પ્રગટ થાય, અને પછી એ જ રીતે એ ચારિત્રની દશા પ્રગટ થાય, કે જેમાં અનંતાનુબંધી કસાયની પહેલી ચોકડી ક્રોધ, માન, માયા, લોભ એ જાય છે, એ આખી પ્રક્રિયા છે જેને આપણે સમકિત કહીએ, સમ્યક દર્શન કહીએ, સમ્યક્ત્વ કહીએ, એ બે પ્રકારનું હોય નહીં, એ એક જ પ્રકારનું હોય, એ બે પ્રકારનું નથી, પણ તેનું કથન બે પ્રકારે છે. કેમ કે આત્માનો અનુભવ જે છે એ બે પ્રકારે ક્યાંથી હોય? એ તો એક જ પ્રકારે હોય, અને એમાં એ સ્વરૂપનો જે અનુભવ છે કે આ હું આત્મા, એ જે અનુભવ છે કે જેમાં સામાન્ય અવલોકન છે એ તો તિર્યંચનું પણ એવું જ છે અને કેવળી ભગવાનનું પણ એવું જ છે, પણ જ્ઞાન છે એમાં ફેર છે. એટલે સમ્યક દર્શનની જ્યારે વાત લઈએ, એ આખી પ્રક્રિયાની વાત લઈએ, તો પણ એ બે પ્રકારનું તો હોઈ શકે જ નહીં. એનું કથન બે પ્રકારે છે. જ્યાં સાચા સમ્યક દર્શનનું નિરૂપણ કર્યું છે તે નિશ્ચય સમ્યક દર્શન છે, તથા જે સમ્યક દર્શન તો નથી પણ સમ્યક દર્શનનું નિમિત્ત છે અથવા સહચારી છે તેને ઉપચારથી સમ્યક દર્શન કહેવાય છે. પણ વ્યવહાર સમ્યક દર્શનને સાચું સમ્યક દર્શન માને તો તે શ્રદ્ધા ખોટી છે. જો સ્પષ્ટ વાત કરી દીધી છે, જે અનુભવરૂપ સમ્યક દર્શન છે તે જ સાચું સમ્યક દર્શન છે, જે નિશ્ચય સમ્યક દર્શન છે એ અનુભવરૂપ સમ્યક દર્શન છે કે જેમાં એને પોતાનું સ્વરૂપ બીજાના કરતાં જુદું અનુભવાય છે, બીજા બધા જ પદાર્થોથી જુદો પોતે પોતાને અનુભવે છે અને એ વખતે આનંદનો અનુભવ થાય છે, તે નિશ્ચય સમ્યક દર્શન છે. અને એના સિવાય જે બીજું છે એ વખતે જે રહ્યું છે હાજરમાં એને નિમિત્ત કહેવામાં આવે, સમ્યક દર્શનનું નિમિત્ત, કે જેના નિમિત્તે આ થયું હોય, તેના નિમિત્તે થયું હોય, તો કે દેવ ગુરુ અને શાસ્ત્ર, સાચા દેવ સાચા ગુરુ અને સાચા શાસ્ત્રની શ્રદ્ધા કરવાથી આ પ્રગટ થયું છે એમ જ્યારે કહેવામાં આવે તો સાચા દેવ ગુરુ શાસ્ત્ર એ નિમિત્ત છે, સાચા દેવ ગુરુ શાસ્ત્રનું નિમિત્ત છે. તો એ નિમિત્તે એણે પ્રગટ કર્યું છે અંતરમાં, અને બાહ્યમાં એણે એ બધો અભ્યાસ કર્યો અને જે માન્યતા કરી, સાચા દેવ ગુરુ અને શાસ્ત્ર દ્વારા જે માન્યતા કરી, એટલે દેવ પાસેથી સમજ્યો છે સમોસરણમાં જઈને ઓમકાર ધ્વનિ દ્વારા, અથવા તો ગુરુ પાસેથી એ સમજ્યો છે અને અભ્યાસ કર્યો છે અને પછી મનોમંથન કર્યું છે, અથવા તો પછી એને શાસ્ત્ર વાંચીને સમજીને એ રીતે એણે એ અભ્યાસ કર્યો છે, મનોમંથન કર્યું છે, અને પછી એના નિમિત્તે એને ધ્યાનમાં નિર્વિકલ્પ દશામાં જે અનુભવ થયો, ત્યારે એમ કહેવાય કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા જે છે તે શ્રદ્ધા એ બરાબર સાચી થઈ, એ દ્રઢ થઈ, એવો જ એને એમાં જે વાત આવી હતી એ જ પ્રમાણે એને આત્મા જુદો જણાયો, એટલે એ વ્યવહાર સમ્યક દર્શન છે. સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એટલે કે એમાં જે વાત નિરૂપણ કરવામાં આવ્યું છે એ જ વ્યવહાર સમ્યક દર્શન છે એમ કહેવામાં આવે છે. એ જ રીતે નવતત્વની શ્રદ્ધા કે જે એમાં વાત આવી છે, તે છ દ્રવ્યની શ્રદ્ધા, એને પણ વ્યવહાર સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે. પણ એ તો નિમિત્ત કારણ છે, સહચારી છે, એ વખતે એવું જ હોય, જેને અંતરમાં એવો અનુભવ થાય એને માન્યતામાં એ જ માન્યતા હોય, સાચા દેવગુરુ શાસ્ત્રની જ એને શ્રદ્ધા હોય, એ જ માન્યતા હોય, એવું ન હોય કે કુગુરુ કુદેવને માનતો હોય અને હજી એ દશેરાના દિવસે નિવેદ કરતો હોય કે દશેરાના આગલા દિવસે નિવેદ કરતો હોય અને અમારા કુળદેવ આમ છે, જો એવી હજી એ શ્રદ્ધા રાખતો હોય તો એને સમ્યક દર્શન ન થાય, એને સમ્યક દર્શન થાય નહીં. કેમ કે એની શ્રદ્ધા હજી ખોટી છે. એવી ખોટી શ્રદ્ધા બાહ્યમાં હોય અને એને સમ્યક દર્શન થઈ જાય એવું બને નહીં. એની સાચી શ્રદ્ધા જ હોય, એને દેવ તરીકે જેને કેવળ જ્ઞાન થયું છે એ જ એના દેવ હોય, એ સિવાય બીજા દેવ હોય નહીં. એને વ્યવહાર સમકિત જે કહીએ, આપણે વ્યવહાર સમ્યક દર્શન જે કહીએ, એ શ્રદ્ધા પણ સાચી શ્રદ્ધા હોય. તીર્થંકર ભગવાનની વાણીમાં જેવું આત્માનું સ્વરૂપ આવ્યું છે એવું જ આત્માનું સ્વરૂપ એ સમજતો હોય, દેવનું સ્વરૂપ પણ એ જ પ્રમાણે સમજતો હોય કે જેમને કેવળ જ્ઞાન છે એ જ દેવ છે, બીજા કોઈ દેવ નથી. અને એમની વાણીમાંથી જે શાસ્ત્રોની રચના ગણધર ભગવાને કરી છે અને ધર્મની 12 અંગ અને 14 પૂર્વની જે રચના કરી છે, 12 અંગ અને 14 પૂર્વની જે રચના કરી છે એમાં જે વાત આવી હોય, જેમાંથી શાસ્ત્રો લખાયા હોય, એની જ એને શ્રદ્ધા હોય. એવી શ્રદ્ધા ન હોય અને અન્ય પ્રકારે મિથ્યા દ્રષ્ટિના લખેલા શાસ્ત્રોની શ્રદ્ધા હોય અને એની માન્યતામાં હોય અને એમ માને કે ના, આમાં પણ આમ વાત છે કે વેદાંતમાં પણ આ વાત છે, એ પણ બરાબર છે, આવી શ્રદ્ધા હોય તો પછી સમ્યક દર્શન થાય નહીં. એટલે એ બધાને સહચારી કારણ તરીકે લેવામાં આવ્યા છે, નિમિત્ત કારણ તરીકે. એટલે બાહ્યમાં નિમિત્ત પણ એવું જ હોય અને સહચારી અથવા તો સહકારી એ એવું જ હોય. કેવું હોય કે જે વખતે સમ્યક દર્શન એટલે અનુભવ રૂપ થાય ત્યારે જીનવાણીમાં જેવું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે ધર્મનું, એવું જ સ્વરૂપની શ્રદ્ધા એને પહેલા હોય, એટલે એને સહકારી કારણ અથવા સહચારી કારણ અથવા નિમિત્ત કારણ કહેવામાં આવ્યું છે. વિપરીત માન્યતા હોય તો એને સમ્યક દર્શન થાય નહીં એમ કહેવું છે. પણ એમ નથી કે માન્યતા એની બરાબર હતી માટે એને સમ્યક દર્શન થયું છે એમ નથી, અથવા તો એ માન્યતા છે એ જ સમ્યક દર્શન છે એમ નથી. માન્યતા તો એ વખતે એમ જ હોય, જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે એવી જ માન્યતા હોય, જેવી જીનેશ્વર ભગવાને જે વાત કરી છે એવી જ એને માન્યતા હોય એમ જ હોય. માન્યતામાં ઊંધું ન હોય, વિપરીત માન્યતા ન હોય. અને એ માન્યતા જે છે એને નિમિત્ત કારણ કહેવાય અને નિમિત્ત તરીકે એની ઉપર આરોપ કરવામાં આવ્યો છે એટલે ઉપચારથી એને એમ કહેવાય કે વ્યવહાર સંકિત છે, એ વ્યવહાર સંકિત છે. પણ ક્યારે વ્યવહાર સંકિત કહેવાય? જો એને નિશ્ચય સંકિત પ્રગટે તો. નિશ્ચય વિના વ્યવહાર બધો ખોટો, નિશ્ચય નથી તો પછી વ્યવહાર શેનો? જો એને એવો અનુભવ થાય છે, પોતાના સ્વરૂપનો અનુભવ થાય, નિશ્ચય સંકિત થાય, તો એ વખતે એ જે એની માન્યતાઓ જીનેશ્વર ભગવાનની વાણીમાં જેમ સ્વરૂપ આવ્યું છે એ વિશેની એની દ્રઢ માન્યતાઓ જે હતી, જે ધારણા જ્ઞાન હતું, એ બધાને એ વખતે શું કહેવાય? તો કે વ્યવહાર સંકિત કહેવાય. એની ઉપર એવો આરોપ મૂકવામાં આવે અથવા તો નિશ્ચય સમ્યક દર્શનનું એને નિમિત્ત કહેવામાં આવે. એ નિશ્ચય સમ્યક દર્શનનું નિમિત્ત કહો અથવા એ સહચારી કહો અથવા તો એને ઉપચારથી એને વ્યવહાર સમ્યક દર્શન કહો, એ બધું એક જ છે. મૂળ વસ્તુને પકડવાની છે, બાકી વર વગરની જાન ગમે એવી શણગારો એનો કોઈ અર્થ નથી. નિશ્ચય સમ્યક દર્શન થાય નહીં અને પછી આ બધી વાતો કર્યા કરીએ, ચર્ચાઓ કર્યા કરીએ, તો એથી કંઈ સંકિત થાય નહીં. સંકિત પ્રગટ કરવા માટે તો પછી પુરુષાર્થ અંતરમાં કરવાનો છે. નિર્વિકલ્પતાનો પહેલા અભ્યાસ કરવો, નિર્વિકલ્પ થવું, અને જે માર્ગ બતાવ્યો છે, જે ક્રમ બતાવ્યો છે, એ ક્રમે પોતાના સ્વરૂપમાં જવું અને એવો અનુભવ કરવો. અને એવું થાય ત્યારે સાથે રહેલ જે નિમિત્ત છે એને અહીંયા સહચારી છે અને તેને ઉપચારથી સમ્યક દર્શન કહેવાય છે. પણ એ વ્યવહાર સમ્યક દર્શનને સાચું સમ્યક દર્શન માને તો તે એની શ્રદ્ધા ખોટી છે. કારણ કે નિશ્ચય અને વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે, અર્થાંત સાચું નિરૂપણ તે નિશ્ચય અને ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. સાચું નિરૂપણ તે નિશ્ચય છે અને ઉપચારથી જે કહેવામાં આવ્યું છે, ઉપચારથી નિરૂપણ કરવામાં આવ્યું તે વ્યવહાર. એટલે સમ્યક દર્શન તો એક જ પ્રકારનું છે પણ એનું કથન બે પ્રકાર છે. એ નિશ્ચયથી જે છે એ નિરૂપણ જે છે તે સાચું છે અને ઉપચારથી જે નિરૂપણ છે તે વ્યવહાર છે. હવે આગળ અહીંયા કહે છે કે નિરૂપણની અપેક્ષાએ સમ્યક દર્શનના બે પ્રકાર કયા છે? પણ એક નિશ્ચય સમ્યક દર્શન છે તથા એક વ્યવહાર સમ્યક દર્શન છે, એમ બે સમ્યક દર્શન માનવા તે મિથ્યા છે, તે મોટામાં મોટી ભૂલ છે. બે સમ્યક દર્શા તે મિથ્યા છે, એ ભૂલ છે. નિશ્ચય સમ્યક દર્શન અને વ્યવહાર સમ્યક દર્શન એમ બે સમ્યક દર્શન માનવા તે ભૂલ છે. એ તો નિરૂપણની અપેક્ષાએ એમ કહેવામાં આવ્યું છે, પણ ખરેખર તો સમ્યક દર્શન તો એક જ છે, સમ્યક દર્શન બે નથી. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ. હવે આ સમ્યક દર્શનની સાથે નિશ્ચય સમ્યક જ્ઞાન અને વ્યવહાર સમ્યક જ્ઞાન એને પણ આપણે સમજવા પડશે. તો આવતી વખતે પ્રશ્ન 152 આપણે કરીશું, એમાં નિશ્ચય સમ્યક જ્ઞાન અને વ્યવહાર સમ્યક જ્ઞાન એમ સમ્યક જ્ઞાન બે પ્રકારનું છે એવો પ્રશ્ન આપણે લઈશું અને એનો વિસ્તાર કરીશું. આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્ન હોય તો લઈએ, અન્યથા આપણે આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. તો જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.